કોઈ પણ પરિસ્થિતિમાં મનને પ્રસન્ન રાખવું, પ્રસન્ન ચિત્ત રહેવું, સુખની પળો હોય કે દુઃખની પળો હોય, સ્વસ્થ ચિત્તથી. ભગવાને ગીતામાં કહ્યું, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. લાભ થાય કે નુકસાન થાય, પરાજય થાય કે વિજય થાય, પણ પોતાના મનની અવસ્થાને એક ધારી એક સરખી રહેવા દે. મન રંગ અનરૂપ, મનમાં સહેજ પણ રંજ નહીં, ક્યાં ખોટું થયું એના માટે દુઃખી છું. હર્ષમાં પણ હર્ષા મર્ષ ભયોદ્વેગ સુચિ મારા, હર્ષ અમર્ષ રાગ દ્વેષ એનાથી પર, જે પરિસ્થિતિ સામે આવી હોય એના માટે એને સહન કરીને ફેસ કરવા માટે આપણી પરિપૂર્ણ તૈયારી હોય એના માટે કહ્યું મુખ પ્રસન્ન, હંમેશા પ્રસન્નતા. લાભ થાય કે હાનિ, સુખ કે દુઃખ હોય, જય કે પરાજય, દરેક વખતે સ્વસ્થ મન. જે કંઈ મારા મારી મારા ભાગ્યનું હતું એ મને પ્રાપ્ત થયું. અયોધ્યાકાંડના મંગલાચરણની અંદર પ્રારંભમાં જ તુલસીદાસજીએ ભગવાનની સ્તુતિ કરતા કહી દીધું કે રાજ્યાભિષેકનો ના સમાચાર સાંભળીને હર્ષ થયો નથી. નવનવાસ દુઃખતઃ નીલાંબુજશ્યામ લોકો, કે વનવાસના સમાચાર મળ્યા કે વનમાં જવાનું છે, નિરપરાધ છો, કોઈ દોષ નથી. સાંજે રાત્રે એમ કહેવાનું છે કે કાલે સવારે રાજ્યાભિષેક છે. સવારે ઉઠતાની સાથે સમાચારને આજ્ઞા મળી જાય કે વનમાં જવાનું છે, પ્રસન્નતામ્યાન ગતાભિષેક તથા નમમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલપ્રદા. સદાય કલ્યાણકારી, સદાય પ્રસન્નતાવાળું મન મુખ. બસ એ જ વાત ફરીથી જે મંગલાચરણની અંદર વાત કરી કે મારા ભગવાન કેવા છે, મારા ભગવાન સદાય પ્રસન્ન છે. સૌથી પહેલાં જ આની શરૂઆત કરતા પ્રારંભમાં જ આ વાત કહી દીધી, અને હવે એ વાત રઘુનાથજીએ, ભરતજીએ, કૌશલ્યાજીએ પોતાના જીવનમાં સાર્થક કરી બતાવી. મુખ પ્રસન્ન. કૌશલ્યાજીએ ભરતજીને ખોળામાં બેસે ગોદમાં લીધા છે. હર્ષ શોક નહીં, શોક સ્નેહ ન હૃદય સમાય. એક સાથે બે સ્થિતિ હૃદયમાં, શોક અને હર્ષ. એટલે પોતાની જાતને બિલકુલ નિયંત્રણમાં લાવી દીધી. હવે જેની માં આવા હોય એનો દીકરો કેવો હોય? સંસ્કાર તો હોય જ. જો કૌશલ્યાજી પ્રસન્ન પણ થઈ શકતા હોય અને પતિના ગમનનો શોક પણ હૃદયમાં ઊંડે ઊંડે હોય તો ભગવાન પણ મન પ્રસન્ન, પ્રસન્ન મનથી, પ્રસન્ન ચિત્તથી સહેજ પણ મુખ મ્લાન થયા અથવા દીધા સિવાય ઘણી વાર બને એવું, ઉપર કશું ના કરે, અંદર ઘણું બધું હોય પણ મોઢા ઉપર સહેજે ખબર ના પડવા દે. પોલિટિશિયનો અંદર હળાહળ હોય પણ જીભથી કદાચ એમ ક્યારે એમ ના બોલે, બસ તમે બહુ સરસ, પણ બહુ સરસ છો, તમારા માટે તો છે, અમે અમારી તમને સહાનુભૂતિ છે, પણ એમ થાય કે અમારે બહુ સારું. ઉપરથી સહાનુભૂતિ બતાવે પણ અંદરથી એમ કે ક્યાં પાક્યો ને અમારી લમણે લાગ્યો એમ થાય. પણ એ છે જ, પણ અંદરનો ભાવ નહીં, માત્ર તપસ્વી ત્યાગી તરીકે ભગવાને મનની પ્રસન્નતાને તલભાર પણ ઓછી થવા દીધી નથી. મનથી સહેજ પણ વિચલિત થયા નથી, મને પ્રસન્ન પ્રસન્ન ચિત્તે આનંદથી. એમાં શું છે? રાજમહેલમાં રહેતા હતા એના બદલે વનમાં જઈને રહીશું. આપણે કંટાળ્યા થાક્યા હોય તો ચલો નદી કિનારે, ચલો હિલ સ્ટેશન પર, ઘરની બધી સગવડો છોડીને કે ચલો કંઈક યાત્રાએ ફરી નીકળીશું, હરિદ્વાર જઈને રહીશું. ઘેર ગીઝર વગર ના ચાલતું હોય અને તે ગંગાજીમાં 5 ડૂબકીઓ મારે, મને પ્રસન્ન. કેમ? આપણે પણ આપણા ઘરની દિવાલોથી છોડીને થાકીને બહાર નીકળીએ તો ભગવાન પણ, અરે રાજમહેલમાં રહેવાનું કે વનમાં રહેવાનું? રાજમહેલની 4 દિવાલોમાં રહેવું પડે, નદી કિનારે, વનની અંદર, વૃક્ષોને, પ્રકૃતિને, પક્ષીઓને, એના ખીલેલા પુષ્પોને, એની વચ્ચે રહેવાનો આનંદ આવશે. બસ જેમ આપણે પણ 2-5-10 દિવસ માટે ઘરથી બહાર નીકળીએ, ચાલો જઈશું. પહેલાના જમાનામાં ઉજાણી થતી, વાહન ભરી, ગાડું ભરી, સીધું સામાન લઈ ગાડામાં બેસી અને ખેતરોમાં જઈ અને ત્યાં ગાડી બનાવવાનું, લાકડા વીણી લાવવાના, ચૂલો ખોદીને પથરા મેલીને તૈયાર કરવાનું, પાણી જ્યાં હોય ત્યાંથી ભરી લઈ આવવાનું, તળાવડા હોય નાના નાના પણ ચોખ્ખું પાણી હોય. એ વખતે તો પ્રકૃતિ એટલી બધી સ્વચ્છ હતી, પર્યાવરણ એટલું સરસ હતું કે આજે સાબુ લઈને હાથ ધોવો છો તે દાડે માટીથી હાથ ધોવાતા હતા, તોય પવિત્ર કહેવાતા. માટી તે વખતે આટલી પ્રદૂષિત નહોતી. તો એ માટીની અંદર પણ જો પ્રસન્નતા હોય, એટલે આવી અગવડો હોવા છતાંય એની અંદર પ્રસન્નતા. પ્રસન્નતા આમ્યામ નગતા અભિષેકા, રાજ્યાભિષેકનો આનંદ સહેજ પણ મોઢા ઉપર ઉછળવા દીધો નથી. હોય ખરો પણ એને ઉછળવા ના દેવાય. જીતી ગયા એટલે પછી ગુલાલ ઉછાળવાનું નહીં. જીત્યા તો ત્યારે કહેવાય 5 વર્ષ બરાબર બધાને સંતોષ આપ્યા હોય અને લોકો કહે કે ના ભાઈ તમે બહુ સારું કર્યું, અમારું કલ્યાણ કર્યું, ત્યારે એને એનો સત્કાર કરવાનો હોય, તે પહેલા નહીં. અહીંયા ભગવાનને રાજ્યાભિષેકની વાત આવી તો પણ મનમાં જરાય આનંદ નથી, કોઈ કોઈ પણ પ્રકારનો અતિરેક આવિર્ભાવ નથી. વનમાં ગયા જવાનું હતું તો સહેજ પણ દુઃખ, મને રંગ અને રોષ, મનની અંદર જરાય રંજ નહીં કે મને નિર્દોષને 14 વર્ષ માટે વગર વાંકે જંગલમાં મોકલી રહ્યા છે. સહેજ પણ રંજ નહીં, સહેજ પણ મનમાં રોષ નહીં, મુખ પ્રસન્ન. કૌશલ્યામાં ભરતજીને સમજાવી રહ્યા, જો ભાઈ કેવો છે, જેને ભાઈ ત્યાગી હોય, સમર્પિત હોય, અને કે ત્યાગા શાંતિ નિરંતરમ, ત્યાગમાં નિરંતર શાંતિ રહેલી છે. જો જૂઠા જૂઠ થઈ હોત, ખેંચાતાણ થઈ હોત કે મને વરદાનથી મળ્યું છે, હું રાજ લઈશ, રામ કે હું મોટો છું, પરંપરા વંશનો હક મારો છે, તો કઈ દશા થઈ હોત, કેટલો સંઘર્ષ થયો હોત. પરંતુ એક શિષ્ટ તરીકે, એક કુલ પરંપરા તરીકે, એક કુલની ખાનદાની તરીકે, માતા પિતાના સંસ્કાર તરીકે ત્યાગ કરવાની અંદર પણ જરાય આવેશ રંજ રોષ છે પણ નહીં. બસ પિતા માતાની આજ્ઞા છે ને, પિતાએ આપેલા વચન છે ને, મારે પાળવાનું છે. આવો આજ્ઞાંકિત, આવા આજ્ઞાંકિત સંતાનો આજે છે ક્યાં? પિતાની સામે બળવો કરી દે, નથી સાંભળવું તમારું, જોઈએ છે ડગલે ને પગલે, છોકરા હોય છોકરીઓ હોય, મા બાપને શું સાંભળવાનું, કરો આપણે જે કરવું હોય. પણ એ આજ્ઞાંકિતતા ભગવાને સમાજ દર્શન કરાવ્યું છે. ભગવાન હોવા છતાંય માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન સહેજ પણ કર્યું નથી. સમર્થ સામર્થ્ય હોવા છતાંય, પૂરેપૂરું સામર્થ્ય હતું છતાંય માતા પિતાના આજ્ઞાંકિત ઓબેડિયન્સ, એ તમારો આજ્ઞાંકિત આપનો. એમ કૌશલ્યાજી ભરતજીને સમજાવે છે કે બેટા વત્સ, રામ વનમાં ગયા, બધું જ ત્યાગીને છોડીને, જેમ સાપ કાંચળી ઉતારીને ચાલ્યો જાય એમની એમ પડી રહે, આંખ પણ હોય મોઢું પણ હોય ઉછળી પણ આખી નાખી, પણ એ કાંચળી છોડ્યા પછી એની સામુ જોતો નથી સાપ. એમ આ રાજ સંપત્તિ મહેલ સત્તા એ બધું છોડી નહીં અને કેવી રીતે ગયા, વિષમાવું હૃદય હર્ષુન હૃદય કછું પહેરે બલ કલચી, બધા જ વસ્ત્રો આભૂષણો સાપની કાંચળીની માફક સાહજિકતાથી ઉતારી, હવે પોતાના અંગની અંદર ઓતપ્રોત હોય કાંચળી સાપની છતાંય છોડી દે, પોતાના રાજવૈભવના રાજપુત્ર તરીકેના રાજવંશની અંદર એના જીવનમાં જ હોય આભૂષણો અને સુંદર વસ્ત્રો, પણ એ બધાનો ત્યાગ કરીને માત્ર વલકલ વસ્ત્રો પહેરીને વનમાં ગયા.